શ્રી પરમાગમસાર બોલ નંબર 47 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 646.
સમયસાર સમૃદ્ધિકારમાં તો એમ કહ્યું છે, આ શરૂઆતની ગાથા, કે જાણમ ક્રિયા તે આધાર છે ને દ્રવ્ય તે આધેય છે. આશ્રય અપેક્ષા એ તો દ્રવ્ય આધાર છે અને પર્યાય નો આધેય છે. પણ અહીંયા વિધિનો વિષય સમજાવવો છે, ક્યાંથી સ્વભાવ ગ્રહણ થાય છે. સમયસારની સંવર્ધિકારની 181, 182, 183 ત્રણ ગાથા એક સાથે છે ટીકામાં. એમાં એમ કહ્યું છે કે જાણન ક્રિયા તે આધાર છે, એટલે અહીં આશ્રય લેવો છે એમ નથી વાત લેવી. પણ જેના આધારે, જેના નિમિત્તે, જેના લક્ષ્ય, જેના આધારે, જેના નિમિત્તે, એમ નિમિત્તનો સેન્સ લેવો. જ્યાંથી સ્વભાવનું ગ્રહણ થાય છે તેથી તેને અહીંયા આધાર એવું નામ આપવામાં આવ્યું છે. ત્યાં આશ્રય તે આધાર છે ને દ્રવ્ય તે આધે છે, ત્યાં આશ્રયની એટલે અવલંબનની વાત નથી. પરંતુ શેમાં અને કોનામાં જણાય છે તે અપેક્ષાની મુખ્યતાથી ત્યાં વાત છે. છે ચોખ્ખી વિષય, એકદમ ચોખ્ખે ચોખ્ખી વાત છે ને. ત્યાં આધાર લીધો છે, ત્યાં જ્ઞાન ક્રિયા તે આધાર છે અને જ્ઞાન તેનું આધેય છે. આમ શબ્દો પીડ્યા છે મૂળમાં. જ્ઞાન એટલે ત્યાં જ્ઞાન સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એટલે દ્રવ્ય, એ દ્રવ્ય છે ત્યાં આધેય છે. ક્યાંથી દ્રવ્ય જડ્યું કે ઉપયોગમાં ઉપયોગ, જ્ઞાન ક્રિયારૂપ જે ઉપયોગ, એમાં ઉપયોગ એટલે સ્વભાવ છે. ત્યાં ઉપયોગ એટલે સ્વભાવ લેવો છે.
બરાબર.
પ્રગટપણે જેનું અનુમાન કરવાની જરૂર પડે નહીં, તેથી જેની કલ્પના કરવાની આવશ્યકતા ન રહે તેથી, અને કલ્પના કરવા જાય તો કલ્પિત વિષય ઉભો થાય જ્ઞાનમાં, પરિણમનમાં, તેથી વિપર્યાસ થાય. તે વિપર્યાસને દૂર કરવા, વિપર્યાસ ઉત્પન્ન થાય તેથી સિદ્ધિ આ પ્રેક્ટિકલ મેથડ બતાવવામાં આવે છે. અનુભવ પદ્ધતિની આ રીત છે.
બરોબર.
એમ લીધું છે, અનુભવ પદ્ધતિથી અનુભવ થાય છે, સિવાય અનુભવ પદ્ધતિથી કદી અનુભવ થતો નથી એમ છે. તો કહે છે કે સમયસાર સંવર્ધિકારમાં તો એમ કહ્યું છે કે જાણન ક્રિયા તે આધાર છે અને દ્રવ્ય તે આધે છે. ત્યાં આશ્રયની અને અવલંબનની વાત નથી, એટલે કે ત્યાં એક સમયની જ્ઞાન ક્રિયાનો આશ્રય કરવો એવી રીતે આધાર લેવાની વાત નથી, એવો ઉપદેશ નથી એમ કહેવા માંગતા નથી. પણ શેમાં જણાય છે, કોનામાં જણાય છે, કઈ ક્યાં જણાય છે, જ્ઞાન ક્રિયામાં જણાય છે, તે અપેક્ષાની મુખ્યતાથી ત્યાં આ કથન કરવામાં આવ્યું છે. આધારનું કથન, આધારની વાત આ અપેક્ષાથી કરવામાં આવી છે. હવે સ્પષ્ટીકરણ કરે છે કે ધ્રુવ વસ્તુ પોતે ધ્રુવ વસ્તુને જાણતી નથી, પણ જ્ઞાનની પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. ક્યાં જણાય છે? ધ્રુવ વસ્તુ ધ્રુવ વસ્તુને જાણતી નથી, કેમ કે જાણવાની ક્રિયા ધ્રુવ વસ્તુમાં નથી. પછી એ ધ્રુવ વસ્તુ ધ્રુવ વસ્તુને જાણે એ પ્રકાર રહેતો નથી. પરંતુ પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. પર્યાયમાં ધ્રુવ વસ્તુ આવતી નથી, પણ પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. આમ છે વિષય કેવો છે? ધ્રુવ છે એ સ્વગ્ની છે, ધ્રુવ છે તે સ્વગ્ની છે, અને તે જ્ઞાનમાં જણાય છે કે ધ્રુવ આવું છે. આવું છે એટલે જેટલું અનંત સામર્થ્ય ધ્રુવમાં છે તેટલું અનંત સામર્થ્યનો ભાવ જ્ઞાનમાં ભાસી જાય છે અલ્પજ્ઞ પર્યાયમાં. જાણનાર પર્યાય અલ્પજ્ઞ છે અને જણાનાર ભાવ તેમાં અનંત છે, અનંત સામર્થ્ય છે. આમ છે એવું જ્યારે જ્ઞાનમાં જણાય છે ત્યારે જ્ઞાનમાં ધ્રુવ જણાયું એમ કહેવામાં આવે છે. ધ્રુવમાં રહેલા અનંત સામર્થ્ય ને જાણવાનું વર્તમાન અલ્પજ્ઞ મતિશ્રુત જ્ઞાન ની પર્યાયમાં સામર્થ્ય છે તેથી જણાય છે. પોતાની નિજ શક્તિ થી જણાય છે, એમાં કોઈની મદદ ની એને જરૂર છે નહીં. એમ છે એમ એના સ્વતંત્ર ષટકારકો છે. એની પાછળ આ હેતુ છે. અહીંયા ષટકારકો લાગુ પડવા જોઈએ. ક્યાંથી જણાયું? શાસ્ત્ર એ કહ્યું માટે જણાયું? ગુરુ એ કહ્યું માટે જણાયું કે નહીં? એના પોતાના સામર્થ્ય જણાયું છે એમ ત્યાં છે.
બરોબર
મેળ ખાય છે. ગુરુ શાસ્ત્ર માટે એને નિમિત્ત કહેવામાં આવે છે. ધ્રુવ વસ્તુ પોતે ધ્રુવ વસ્તુને જાણતી નથી પણ પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. પર્યાયમાં ધ્રુવ વસ્તુનું જ્ઞાન થઈ જાય છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે તેમ દર્શાવ્યું છે. શું કે છે? જે કાર્ય છે એને અહીંયા આધાર કહી દીધો અને કારણને અહીંયા આધેય કહ્યું છે. કારણ શું છે કે એનો આશ્રય લેવાનો છે માટે તે કારણ છે, અથવા કારણ પરમાત્મા છે એમ કહો.
બરોબર.
અને જે ક્રિયારૂપ છે તે કાર્ય છે. તે કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે તેમ અહીં દર્શાવ્યું છે. તેથી જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન થાય છે એમ કહેવામાં આવે છે. જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન થાય છે. કેમ કે જ્ઞાન ક્રિયામાં જ્ઞાન થાય છે, ધ્રુવમાં જ્ઞાન થતું નથી. તેમ અહીં પણ એમ કહ્યું કે સ્વાનુભૂતિથી વસ્તુ પ્રકાશે છે, એટલે કે અનુભૂતિની પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. આ એક વિષય બહુ ગૂઢ છે. જે સમયસારની પહેલી ગાથામાં એવું પદ પડ્યું છે કે સ્વાનુભૂત્યા ચકાસતે, સમયસાર કળશ એક ઉપરનું છે. આ વ્યાખ્યાન સમયસાર કળશ એક ઉપરનું છે અને સમયસાર કળશ એક ઉપરના વ્યાખ્યાનમાં સમર અધિકારની ગાથાઓનો આધાર લેવામાં આવ્યો છે. સંદર્ભ લીધો છે, રેફરન્સ જેને કહીએ. પણ વ્યાખ્યાન છે સમયસાર કળશ એક ઉપર. બરાબર છે, નોટ કરેલી છે. એ જરા બહુ સુંદર વિષય છે કે નમ સમય સારાય એમ છે ને કળશમાં. તો કે છે કે પર્યાય નમે છે તો ત્રિકાળી સમયસાર આત્મદ્રવ્ય ઉપર. પણ તે સમયસાર પ્રકાશે છે સ્વાનુભૂતિમાં. સ્વાનુભૂત્યા ચકાસતે, સ્વાનુભૂતિમાં તે પ્રકાશે છે. સમયસાર જે ત્રિકાળી છે તે ધ્રુવપણે પ્રકાશતું નથી. કેમ કે ધ્રુવમાં પ્રગટ ક્રિયા નથી, એ ક્રિયા રહી જ છે. એ સ્વાનુભૂતિમાં પ્રકાશે છે એમ. એનું જે પ્રગટ પ્રકાશમાનપણું વેદનપણું, પ્રકાશ કહો કે વેદન કહો, અહીંથી આમ વેદન ઉપર ચાલી જવું. ધ્રુવ નું વેદન આવું ધ્રુવ છે એવું માત્ર જાણ પણ નહીં પણ એવું વેદન સ્વાનુભૂતિમાં છે અને નમવાનું સમયસારમાં છે. નમવાનું સ્વાનુભૂતિની પર્યાય ઉપર નથી એમ એમ આવી ગયો. એક જ પ્રકાર પરિણમનનો એક પર્યાય લઈએ તો એના બે પડખા એક જ કળશમાં કઈ રીતે વર્ણેલા છે, નિરૂપિત કરેલા છે કે નમે છે સમયસાર ઉપર અને પ્રકાશે છે સ્વાનુભૂતિમાં. આમ બે વાત જુદી જુદી એક જ પર્યાયમાં છે. એ વિષય જરા ઊંડાણથી વિચારવા યોગ્ય છે. લઈશું
સમયસાર કળશ. પહેલા કળશ ના પ્રવચન માંથી આ બોલી દીધું છે. વચનામૃતમાં એક વિષય ચાલ્યો છે કે લક્ષ ધ્રુવ આત્માનું હોય છે, વેદન પર્યાયનું હોય છે. લક્ષ કદી પર્યાયનું કરવાનું હોતું નથી, અથવા જેને સ્વાનુભવ છે એને પર્યાયનું લક્ષ નથી, સ્વાનુભવની પર્યાયનું પણ લક્ષ નથી, વેદન પર્યાયનું છે.
બરોબર.
વેદન ત્રિકાળી ધ્રુવ આત્માનું હતું નથી, લક્ષ હોય છે. એ વિષય મૂળમાં પરમાગમમાં જોઈએ તો સમયસારના પહેલા કળશમાં એ વિષય માંગલિકમાં અમૃતચંદ્રાચાર્ય નાખ્યો છે. નમ એટલે નમવું, નમ એટલે આશ્રય કરવો, ઝૂકવું, લક્ષ કરવું. જે સમયસાર રૂપ ત્રિકાળી ધ્રુવ આત્મા છે તેના પ્રત્યે નમનાર પર્યાય સ્વાનુભૂતિથી ધ્રુવ આત્માને લક્ષમાં લે છે, સ્વાનુભૂતિપૂર્વક ધ્રુવ આત્માને લક્ષમાં લે છે. તેથી ધ્રુવ આત્મા એ સ્વાનુભવની પર્યાયમાં પ્રકાશમાન થયો એમ કહેવામાં આવે છે. પ્રકાશમાન થયો એમ કહેવામાં આવે છે એનું કારણ એ છે કે ત્યાં પ્રત્યક્ષપણે અતિન્દ્રિય પ્રત્યક્ષપણે તે પોતાના સ્વરૂપને પોતાપણે પોતા સ્વરૂપે પોતાપણે વિષય કરે છે અને એ વિષય કરતા પ્રકાશ થાય છે એટલે પોતાને સ્વાનુભૂતિ રૂપ વેદન આવે છે. માત્ર આત્માને વિચાર જ્ઞાનથી જાણ્યો એવો પ્રકાર અહીંયા નથી, પણ અહીંયા ગુણથી અને વેદનથી સ્વાનુભવ થાય છે એમ કહેવું છે. ગુણથી અને વેદનથી સ્વાનુભવ થાય છે એ પ્રકાર લેવો છે. આટલું લીધું ને એ અહીંયા સમન્વય કર્યો છે. પરસ્પર વિરુદ્ધ દેખાય એવા બે કથનનો અહીંયા સમન્વય કર્યો છે કે સંવર્ધિકારમાં તો એમ કહ્યું, સંવર અધિકારમાં તો એમ કેમ છે, તો શબ્દ એટલે વાપર્યો છે કે પહેલા કળશમાં આમ કહ્યું છે અને સંવર અધિકારમાં તો આમ કહ્યું છે, તો શબ્દ એટલે વાપર્યો છે. નહીતર સાદી ભાષા એમ આવે કે સંવર અધિકારમાં આમ કહ્યું છે કે એમ, પણ તો શબ્દ વાપર્યો છે એટલે એમ કે એના કરતા અહીંયા કથન બીજું છે કે જ્ઞાન ક્રિયાના આધારે જાણન ક્રિયા આધાર છે અને દ્રવ્ય આધેય છે ત્યાં તો એમ કહ્યું છે. તો ત્યાં એમ કહેવાની પાછળ એટલી અપેક્ષા છે કે ત્યાં જાણન ક્રિયાના અવલંબનની વાત તો નથી છે, ભલે જાણન ક્રિયાનો આધાર શબ્દ લેવામાં આવ્યો છે કે જાણન ક્રિયા તે આધાર છે એમ કહેવામાં આવ્યું છે, તો પણ તેનો અર્થ એમ નથી કે ત્યાં જાણન ક્રિયાનો આશ્રય કરાવે છે. આશ્રય તો ત્રિકાળી ધ્રુવ તત્વનો જ હોય. નમ સમય સારા બરોબર, નમવાનું તો સમયસાર એવા ત્રિકાળી ધ્રુવ તત્વ ઉપર જ નમવાનું હોય. પર્યાય પ્રત્યે નમવાનો પ્રશ્ન નથી, કેમ કે પર્યાય પોતે નમનાર છે. પર્યાય તો પોતે નમે છે, એવો તો પર્યાય છે. જેના પ્રત્યે નમવું છે તે સમયસાર સ્વરૂપ શુદ્ધાત્મા છે, અને તે એટલા માટે નમે છે કે એ સમયસાર સ્વરૂપ શુદ્ધાત્મામાં અનંત ગુણની ખાણ છે. એ પરમેશ્વર પદ છે, પરમાત્મ પદ છે, નમવા યોગ્ય એવું પદ છે, સર્વોત્કૃષ્ટ પદ છે. તેથી પર્યાય તેને નમે છે. પણ કોનામાં જણાય છે, શેનામાં જણાય છે તે અપેક્ષાની મુખ્યતાથી ત્યાં વાત છે. ત્યાં તું આત્માને શોધીશ તો ક્યાંથી શોધીશ? હીરો પ્રકાશે છે એમ કહેવાય છે ને. આમ તો હીરાની અવસ્થા પ્રકાશે છે, અંદરો અંદરના ભેદ જોઈએ તો હીરાની અવસ્થા પ્રકાશે છે. પણ હીરાને શોધવા માટે પ્રકાશ તો હીરો જ, ઝગમગ તો હીરો એમ જોવું પડશે. કે જે ઝગમગે છે, ક્યાંય ખોવાઈ ગયેલો હીરો હોય, ક્યાંય ચળકાટ દેખાય છે, ક્યાંય ચળકાટ દેખાય છે, ક્યાંય ઝગમગાટ દેખાય છે, એમ હીરો શોધશે.
બરોબર.
એમ નિત્ય ઉદિત જ્ઞાન લક્ષણે, જે ચૈતન્ય લક્ષણે નિત્ય સ્ફુરિત છે, ઉપયોગ લક્ષણથી જે નિત્ય સ્ફુરિત છે એવો આત્મા ત્યાંથી એનામાં જણાય છે, ત્યાં જણાય છે. તેથી ત્યાંથી એને ગ્રહણ કરવાની વાત આવે છે. તે ઉપેક્ષાની મુખ્યતાથી ત્યાં વાત છે. ધ્રુવ વસ્તુ પોતે ધ્રુવ વસ્તુને જાણતી નથી, કેમ કે એનામાં ધ્રુવમાં ક્રિયા નથી. ધ્રુવ પોતે અક્રિય છે, ધ્રુવ પોતે નિષ્ક્રિય છે. અક્રિય છે અને નિષ્ક્રિય છે, એટલે એમાં તો કોઈ જાણવાની ક્રિયા થતી નથી. આમ તો અહીંયા તો એકાર્થ છે, અક્રિય કહો કે નિષ્ક્રિય કહો. નિષ્ક્રિય તો કોઈ વખત એમ પણ કહેવાય કે કાર્ય કરી શકે એવા હોય ને કાર્ય ન કરે એને પણ નિષ્ક્રિય કહેવાય. કામ કરું, ક્રિયા કરતો નથી. અને જેમાં ક્રિયા થતી નથી, ક્રિયા કરાતી નથી એને પણ નિષ્ક્રિય કહેવાય. પણ અક્રિય એટલે ક્રિયા વિનાનો, એમાંથી ચોખ્ખો અર્થ નીકળે છે. જેમાં ક્રિયાનો અભાવ છે એને અક્રિય કહેવામાં આવે છે. આકાશનો દૃષ્ટાંત આગળ લીધો છે કે કેવી રીતે જ્ઞાન ને જોવું. 181, 182, 183 જ્યારે વિશેષ સમજાવવામાં આવે છે ત્યારે એ વાત લીધી છે કે જ્યારે એક જ આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આકાશનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે આકાશને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિષેધ જ હોવાથી, અર્થાત અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભવતી નથી અથવા ઉદ્ભવતી નથી, અને તે નહીં ઉદ્ભવતા નહીં પ્રભવતા એક આકાશ જ એક આકાશમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને પર આધારાધીપણું ભાસતું નથી આકાશને વિશે. એવી રીતે એ દ્રષ્ટાંત છે. ત્યાં તો આ દ્રષ્ટાંતે અઘરો પડે એવો છે કે આકાશ છે અને આધાર શું, જે દશે દિશાની અંદર અમર્યાદિત ક્ષેત્ર સ્વભાવથી વિસ્તારને પ્રાપ્ત છે અને જેનો કોઈ મર્યાદા જ નથી એને વળી એનો પાછો આધાર હોય એવું તો ક્યાંય બની શકે નહીં. એમ એકલા આકાશને જોતા આકાશ આકાશમાં આકાશને લઈને આકાશના આધારે છે એમ સમજાય છે. એક દ્રષ્ટાંત લીધું છે. એવી રીતે જ્યારે એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધારાધી ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાનને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા પ્રભાવતી નથી. અને તે નહીં પ્રભાવતા એ જ્ઞાન જ એ જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. અને તેથી એવું સમજી જનારને પર આધારાધી પણ ભાસતો નથી. માટે જ્ઞાન જ જ્ઞાનમાં જ છે. જ્ઞાન છે તે જ્ઞાનમાં જ છે અને ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે. અહીંયા ક્રોધાદિક લઈ લીધા. આ પ્રમાણે જ્ઞાનનું અને ક્રોધાદિક તેમજ કર્મનો કર્મનું ભેદ વિજ્ઞાન ભલી રીતે સિદ્ધ થયું. હવે શું કહે છે અહીંયા કે ભેદ જ્ઞાન જે ક્રોધાદિક અથવા વિભાવ ભાવ અને જ્ઞાન વચ્ચે બે વચ્ચે ભેદ જ્ઞાન થાય છે, ભેદ જ્ઞાન કરવામાં આવે છે. આ બંને ભાવો જીવની પોતાની અવસ્થામાં છે, પોતાની પર્યાયમાં છે. જરા અઘરો પડે છે, અભ્યાસ નહીં હોવાથી જીવને કઠણ પડે છે. જ્ઞાન જુદું અને ક્રોધાદિક કે રાગાદિક વિભાવ જુદો એવું ભિન્ન ભિન્નપણું એ કરી શકતો નથી. ભિન્નપણે એને ભિન્ન પાડી શકતો, ભિન્ન હોવા છતાં ભિન્ન પાડી શકતો નથી, એટલે કે ભિન્ન અનુભવી શકતો નથી. હવે ભિન્ન અનુભવવું જોઈએ, ભેદ જ્ઞાન કરવું જોઈએ એમ સમજાવવા છતાં કઈ રીતે ભેદ જ્ઞાન કરવું એનું રહસ્ય અહીંયા સંવર્ધિકારની ગાથામાં આચાર્યદેવે બતાવ્યું છે. હવે શું કહેવું છે અહીંયા જે આપણે 47માં બોલતા રહે છે કે આયા ખાસ આ વાત સમજાવવી હોવાથી, સંવરની વાત સમજાવી હોવાથી અથવા ભેદ જ્ઞાન કેમ થાય છે એ બતાવવું હોવાથી એ બતાવવા માટેની કથન પદ્ધતિ ચાલે છે. પણ ત્યાં પર્યાયનો વિષય છે, ભેદ જ્ઞાન સંવર વગેરે પર્યાયનો વિષય છે અને આત્માને પોતાને શુદ્ધિ થવી તે પર્યાય વિષયક ત્યાં ચર્ચા ચાલે છે, કથન ચાલે છે. એટલે ત્યાં ધ્રુવનો ત્યાં પર્યાયનો આશ્રય કરાવવો છે, ત્યાં પર્યાયનો આશ્રય કરાવવો છે એ વાત રહેતી નથી. પર્યાયની મુખ્યતાથી પર્યાયનો વિષય ચાલે ત્યારે પર્યાયની મુખ્યતાથી વાત ચાલે. પર્યાયની મુખ્યતાથી જ્યારે વાત ચાલે ત્યારે શુદ્ધ પર્યાયનો મહિમા પણ કરવામાં આવે. સમ્યક દર્શન અથવા સંવર એનું ફળ શું કે એનું ફળ અનંત ભવનો છે એ વગેરે ઘણો મહિમા કરવામાં આવે. કેમ કે જગતમાં એથી બીજા ભાવો છે તે બધા વિભાવ ભાવો વિકારી ભાવો છે અને એના ફળમાં પુણ્ય પાપના જે કોઈ સંયોગો છે એ કોઈ મહિમા કરવા લાયક નથી.
બરોબર.
એમ એની નીચેની ચીજની અપેક્ષાએ ઉપરની ચીજનો મહિમા પણ થાય. લીધો ને આયા છેલ્લે કે જ્ઞાન જ્ઞાનમાં જ પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે, માટે જ્ઞાન જ જ્ઞાનમાં છે એમ સમજાય છે, ત્યારે સાથે સાથે ક્રોધાદિક જ ક્રોધાદિકમાં જ છે એમ સમજાય છે, એમ બે વચ્ચે ભેદ જ્ઞાન થાય છે. એટલે જે અનાદિનું અભેદપણું થતું હતું, એકત્વ થતું હતું વિભાવ સાથેની, એ ગાંઠ છૂટે છે ત્યાંથી. હવે અહીંયા અનર્પિત વિષય શું રહ્યો? ચોખ્ખો અનર્પિત વિષય, કે જે જે જ્ઞાન જ્ઞાન ક્રિયામાં છે તે જ્ઞાન સામાન્ય લેવું છે, જ્ઞાન ક્રિયામાં જ્ઞાન છે એમ લેવું છે. તો એ જ્ઞાન કયું જ્ઞાન છે? કે ત્યાં સામાન્ય જ્ઞાન છે એમ લેવું છે. સર્વ અવસ્થા ને વિષે ન્યારો સદા જણાન એમ લીધું ને, એ સામાન્ય છે, ન્યારું છે, જ્ઞાન જ્ઞાનમાં જ છે. ઉપયોગમાં છે એટલે કે ઉપયોગ ક્રોધાદિમાં નથી. તો ઉપયોગ ઉપયોગમાં છે એમ તમે કહો તો કોઈ એમ તર્ક કરે કે તમે ઉપયોગ ઉપયોગમાં છે એમ કહો છો, પણ અમારો ઉપયોગ તો પરસન્મુખ થયેલો છે, અમારો ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાન વાળો છે.
બરોબર,
ઇન્દ્રિય જ્ઞાન વાળો ઉપયોગ છે, પરસન્મુખ થયેલો ઉપયોગ છે. વળી અમારા જ્ઞાનમાં પર સાથે એકત્વ થઈ રહ્યું છે અને સંવર તો જ્ઞાનીને લાગુ પડે છે, અજ્ઞાનીને તો સમર હોતો નથી. અમે રે અજ્ઞાની, અમારે શું કરવું? એને એને અહીંયા વિધિ બતાવે છે કે ભાઈ ઉપયોગમાં ઉપયોગ છે એમ કહીને તને ઉપયોગમાં સ્વભાવના દર્શન કરાવવા છે, ઉપયોગ કહેતા એમાં સ્વભાવના દર્શન કરાવવા છે, અને ઉપયોગમાં સ્વભાવના દર્શન થતા તને ક્રોધાદિકથી ભિન્ન પણ અનુભવાશે. એ જ્ઞાન દશા પલટો થાય, પલટો મારીને જ્ઞાન દશા થઈ ગઈ. જ્ઞાની મટીને અજ્ઞાની, મટીને જ્ઞાની તો થવું છે ને, તો એ પલટો પલટો થઈ શકે એવું તત્વ છે, એ કાંઈ ધ્રુવ તત્વ નથી. હું અજ્ઞાની છું એ કઈ હું ધ્રુવ તત્વ અજ્ઞાની છું એમ છે કે પણ એ પોતે પોતાને કાયમી એવો માને છે કે હું તો કાયમ અજ્ઞાની, હું તો કાયમ અજ્ઞાની. એને એમ કહે છે કે ભાઈ આ એક એવી રીત છે, આ એક એવી વિધિ છે કે જેમાં ક્રોધાદિથી જ્ઞાનનું ભિન્નપણ અનુભવાતા ત્રિકાળીના આશ્રયે પર્યાયનું વેદન આવે છે. આમ 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 સમન્વય કર્યો છે. વિષય થોડો અટપટો એટલા માટે થાય છે કે રાગાદિથી ક્રોધાદિથી જ્ઞાનનું ભિન્નપણ કરવાનું હોવા છતાં જ્ઞાન ક્રિયા અને ક્રોધાદિક ક્રિયા બંને ભિન્ન ભિન્ન હોવા છતાં આશ્રય જ્ઞાન ક્રિયાનો નથી. હવે અહીંયા ભાષા એવી આવી છે આચાર્ય મહારાજની કે જ્ઞાન ક્રિયા તે આધાર છે, જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન રહેલું છે આમ લેવું છે. તેથી પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ રહેવાનો જ આધાર આદિ સંબંધ દરેક વસ્તુને છે, માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા રૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે, તે જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે, જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે એમ. જાણન ક્રિયાને જ્ઞાન બે પદ લે છે, અભેદ છતાં બે પદ લેવામાં આવે છે. ફરીથી જુઓ, માટે જ્ઞાન કે જે જાણન ક્રિયારૂપ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહેલું છે. જ્ઞાન ક્યાં રહેલું છે? જાણન ક્રિયામાં જ્ઞાન છે, તે જાણન ક્રિયાનું જ્ઞાન થી અભિન્નપણ હોવાને લીધે જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિક રૂપ ક્રિયા પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, તેનું ક્રોધાદિક ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણ હોવાને લીધે ક્રોધાદિકમાં છે. માટે જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે, માટે જ્ઞાન આધેય છે અને જાણન ક્રિયા આધાર છે. જાણન ક્રિયા આધાર હોવાથી એમ ફેર્યું કે જ્ઞાન જ આધાર છે, કારણ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. આ રીતે એમ સિદ્ધ થયું કે જ્ઞાન જ્ઞાનમાં જ છે. શું થયું? વિભાવથી જ્ઞાનને જુદું બતાવવું છે ત્યારે ક્રોધાદિકમાં, કર્મમાં અને નો કર્મમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિક કર્મ અને નો કર્મ નથી.
બરોબર.
આમ બધું છે, જ્ઞાન ક્રિયાથી જ્ઞાન સમજાવ્યું છે ટૂંકામાં. જ્ઞાન ક્રિયાથી જ્ઞાનને સમજાવ્યું છે એમને. વધારે ઉપસાવતી બહાર આવે છે ગુજરાતી ભાષામાં આવે ને. અમૃતચંદ્રાચાર્ય તો સંસ્કૃત ભાષામાં એ વાત લખી, કુંકુંદાચાર્ય દેવે માગધી ભાષામાં લખી, અને અનુવાદી આખરમાં અનુવાદ છે, મર્યાદિત છે, એમાં પણ જયચંદજીને અનુવાદને અડીને આ લખવાની વાત પહેલેથી રાખી છે. કેમ કે પહેલેથી એક સાંપ્રદાયિક હુમલો હતો, સોનગઢ વાળા શાસ્ત્રો ફેરવી ના, કોનામાં ધ્રુવ જણાશે એમ બતાવવું છે. ક્યાંથી શરૂઆત કરવી અને ધ્રુવ કોનામાં જણાશે એમ બતાવવું છે. ક્યાં જણાશે ધ્રુવ? કે ઉપયોગમાં ધ્રુવ જણાશે, જ્ઞાન ક્રિયામાં ધ્રુવ જણાશે, અથવા સ્વભાવ ક્યાં વ્યક્ત છે? કે જ્ઞાન ક્રિયામાં છે. બીજી સૂક્ષ્મતાથી થોડો વિચાર કરીએ આ વિષયમાં, કે કોઈ એમ વિચાર કરે કે આપણે રાગ અને જ્ઞાનનું જે વિજ્ઞાન કરવું છે એમાં રાગ અને જ્ઞાન તો પર્યાય છે, રાગ પણ પર્યાય છે અને જ્ઞાન પણ પર્યાય છે, તો આ રાગ આ જ્ઞાન એમ વિચાર કરીએ. જે રાગ ચાલે એમાં આટલો રાગ, આવો રાગ, આવું જ્ઞાન, આ જાણે તે જ્ઞાન એમ વિચાર કરીએ. એવી રીતે ભેદ જ્ઞાન કરીએ તો, પર્યાયને પકડીને ભેદ જ્ઞાન કરીએ તો એમ ભેદ જ્ઞાન નથી થતું. જ્ઞાન પર્યાયમાં જે જ્ઞાન છે એ જ્ઞ પણે છે એમ જેવું છે. જ્ઞ સ્વભાવી વસ્તુ છે આત્મા, જે જ્ઞ સ્વભાવી વસ્તુ છે એવી આત્મા જ્ઞ સ્વભાવી જેવી છે તેવી તે રીતે નભાસી, અને તેનાથી વિરુદ્ધ ભાવ ક્રોધાદિ રાગાદિ તે પણે હું છું, પુણ્ય પાપના વિકાર ભાવે હું છું એમ માનતા એના ફળમાં આનંદ ભાવ કર્યા એમ લીધું છે. તો શું કહે છે કે એ જ્ઞપણું છે એ એનો એનો સ્વભાવનું જો ગ્રહણ ન થાય ત્યાં સુધી એને વિભાવરૂપ રાગાદિથી ભિન્નપણું થતું નથી. ટૂંકામાં જ્ઞાનમાં જે અનુભવનું પાસું છે, જ્ઞાનમાં જે હું પણ અનુભવાય છે, આજે લીધું છે ને 71 ગાથાનો વિષય, કે જ્ઞાન ક્રિયા થતી માલુમ પડે છે એમાં જે હું પણ જ્ઞાનમાં છે હુંપણાનો જે અનુભવ જ્ઞાનમાં છે, એમ થતાં ક્રોધાદિથી ભિન્નપણું થાય છે, નહીતર વિચાર કરતા કેમ થતું નથી? આ જરા છંછેડીને નક્કી કરવા જેવો વિષય છે કે જ્ઞાનનો અને ક્રોધાદિનો વિચાર કરતા કેમ ભેદ જ્ઞાન થતું નથી? અમે તો જ્ઞાન જુદું ને રાગ જુદો, જ્ઞાન જુદું ને રાગ જુદો એવો વિચાર કરીએ છીએ, પણ ભેદ જ્ઞાનનું પરિણમન કેમ થતું નથી? કે ક્રોધમાં હુંપણાનો અનુભવ વર્તે છે. જે ક્રોધમાં હુંપણું નથી, જે ક્રોધ પોતાના સ્વરૂપે નથી, જે રાગાદી હું પણ નથી ને જે રાગાદી હું સ્વરૂપે નથી, પોતા સ્વરૂપે નથી, એમાં મિથ્યા અધ્યાસથી, મિથ્યા કલ્પનાથી, મિથ્યા ભાવથી હું પણ થઈ રહ્યું છે, તેમાં માત્ર વિચાર કરવાથી એનાથી ભેદ જ્ઞાન થતું નથી. કેમ કે હું પણ જે થાય છે એ વિચારથી નથી થતું. જે હું પણ રાગાદીમાં થઈ રહ્યું છે એ વિચારથી નથી થતું. શેનાથી થાય છે? અનુભવથી થાય છે. વિચાર કરે છે રાગ તે હું, રાગ તે હું, રાગ તે હું, જ્ઞાન તે હું નહીં ને રાગ તે હું, જ્ઞાન તે હું નહીં ને રાગ તે હું, એવો વિચાર કરે છે કે નહીં? એને રાગમાં હુંપણાનો અનુભવ છે, એ હુંપણાનો અનુભવ બદલવો છે, વિચાર કરવો નથી. કેમ કે એ વિચારનો વિષય નથી. જો ઊંધો વિચાર હોય તો ઊંધો વિચાર બદલીએ, પણ ઊંધો વિચાર વિચાર તો એથી ઊંધો કરે કે રાગ જ્ઞાન તે હું, રાગ તે હું નહીં, કાંઈ બદલા બદલાતો નથી, એમાં એમાં કાંઈ ભેદ જ્ઞાન થતું નથી. જો વિચાર જ ઊંધો હોય તો સવળો વિચાર કરે, કામ પૂરું થઈ ગયું, પણ કામ તો પૂરું થતું નથી. રાગમાં હુંપણાનો અનુભવ થઈ રહ્યો છે એમાં પલટો મારવો છે, અને બંને ભાવો એની અવસ્થામાં વિદ્યમાન છે, મોજુદ છે, અને ખરેખર તો એ રાગનો અનુભવ નથી, પણ રાગમાં પ્રતિબિંબ થઈ, જ્ઞાનમાં પ્રતિબિંબ થયેલા એ જ્ઞાનનો અનુભવ છે. પણ જ્ઞાનને ભૂલીને એમ માને છે કે મને રાગનો અનુભવ છે. જ્ઞેયમાં તન્મયતા કરી લઈએ છે. ખરેખર તો જ્ઞેય જુદું અને જ્ઞાન જુદું. જ્ઞાનમાં જ્ઞેય જણાવવાથી ખરેખર જ્ઞાનને કાંઈ થતું નથી, આમ ખરેખર છે, પણ પોતાની ભૂલ એવી છે, અજ્ઞાનરૂપ ભૂલ એવી છે, મિથ્યાત્વરૂપ ભૂલ એવી છે કે જ્ઞાનમાં જ્ઞેય જણાવવાથી જાણે કે જ્ઞાન જ્ઞેયરૂપ થઈ જાય છે, આવી ભૂલ થાય છે. એટલે એમ કે છે કે ભાઈ, તે અનાદિથી તારા જ્ઞાનને જાણ્યું છે, એક બોલ આવે છે અધ્યાત્મના એક નહીંથી કે તે તારા જ્ઞાનને જાણ્યું છે ને પરમે તે કદી જાણ્યું નથી. કદી એટલે અજ્ઞાન અવસ્થામાં નથી જાણ્યું, એ અધ્યાત્મનો એક ન્યાય છે.
બરોબર,
શું એમ કહી શકાય? એમાં કથનનો દોષ નથી કે તે તારા જ્ઞાનને જાણ્યું છે ને પરમે જાણ્યું નથી. ત્યાં જે જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ એની ચર્ચા જ નથી પાછી.
બરોબર,
એ ટાંગ ત્યાં અડાડાય નહીં, કેમ કે ત્યાં એ સ્વપર પ્રકાશક સ્વભાવની ચર્ચા નથી. અહીંયા એક અધ્યાત્મનો એક દ્રષ્ટિકોણ ચાલે છે કે જે રાગાદી જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, પરજ્ઞેય જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, ત્યાં પરજ્ઞેય જણાય છે એમ કહેવાય છે, જેને લઈને પ્રતિબિંબ થાય છે એટલે જણાય છે એમ જે કહેવાય છે, એમાં એકની સાથેનો પોતાનો એકત્વપણાનું ને એની સન્મુખપણાનું વલણ છોડવા માટે અનુભવને બતાવવામાં આવે છે કે તમે અનુભવ કોનો કે જ્ઞાનનો. તું એમ કહેશ કે ના ના મને તો રાગનો અનુભવ થાય છે, તો કે હજી તપાસ તો જરાક ઝીણવટથી ઉપયોગને સૂક્ષ્મ કરીને તપાસ તો ખરેખર તને તારા જ્ઞાનનો અનુભવ થાય છે, રાગનો અનુભવ થાય છે, ત્યાં પણ રાગ એની અંદર પ્રતિબિંબિત થયો છે એટલે તને જ્ઞાનને ચૂકીને એમ લાગે છે, અનુભવમાં અનુભવમાં તું જ્ઞાનને ચૂકીને એમ અનુભવ મિથ્યા કરે છો કે મને રાગનો અનુભવ થાય છે, પણ અનુભવ રાગનો ન થઈ શકે, અનુભવ પરનો ન થઈ શકે. પર જણાય અને રાગ જણાય બીજી વાત છે અને અનુભવાય તે બીજી વાત છે, એ બે પડખા લેવા છે. જાણવું એક પડખું છે જ્ઞાનનું, અનુભવનું તે બીજું પડખું છે જ્ઞાનનું. હવે અનુભવના પડખાથી આ વાત ચાલે છે, ત્યાં જાણવાના પડખાની ટાંગ અડાડવાની કોઈ જરૂર નથી. તો એ જે કહેવા ધારેલો વિષય છે એ લક્ષમાં નહીં આવે જો ઓલી વાત વચમાં ઘુસાડવામાં આવશે તો. એટલે એ વિષય છે, જ્યારે અનુભવના પડખાથી આ વિષય લેવો હોય ત્યારે એને એમ કહે છે કે તારા અનુભવને તપાસ. જ્ઞાન પોતે અનુભવ સ્વરૂપ છે, અનુભવના પડખાથી જ્ઞાનને તું જોઈશ તો જ્ઞાન પોતે અનુભવ સ્વરૂપ છે. જ્યારે અનુભવ સ્વરૂપ જ્ઞાન તું જોઈશ ત્યારે તને એમ લાગશે કે જ્ઞાન અનુભવ સ્વરૂપ નથી, ભગવાન આત્મા પોતે જ અનુભૂતિ સ્વરૂપ છે, કે અનુભૂતિનો પિંડ છે આત્મા. બસ અહીંથી અનુભવની પદ્ધતિ શરૂ થાય છે. એ અનુભવ પદ્ધતિએ તારે તને લક્ષમાં લેવો જોઈએ તો સમ્યક એમ થાય છે કે આશ્રય ત્રિકાળીનો રહે છે અને વેદન પર્યાયનું આવે છે. એને એમ કહેવાય છે કે નમસ્સમય સારાય સ્વાનુ બુદ્ધ્યા ચકાસતે. નમો સમય સાર ઉપર છે અને પ્રકાશનું વેદનું સ્વાનુભૂતિમાં રહેલું છે. એ સ્વાનુભૂતિની પર્યાય ધ્રુવમાં સમય સારમાં નથી, ભેદ અપેક્ષાથી જોવામાં આવે તો એમ છે. ઠીક આવે, આજે આ સ્પષ્ટીકરણ થઈ ગયું. પ્રશ્ન જ નથી, છતાં મને તીખું લાગે છે, કેમ કે છે કડવું લાગે, એટલું બધું કડવું આયા કાળીજી ને કર્યા તું બે ભેગા કર્યા હોય કડવે કડવા, એમ કે ભાઈ માથા ના વાળ ઉભા થાય એટલું કડવું છે, શું કે. અને દોથો ભરીને મોઢામાં નાખ્યો હોય પાવડર, હે મુઠ્ઠી ભરીને, તો જાણે આખો આત્મા કડવો થઈ ગયો હોય, શું લાગે. આખો આત્મા કડવો કડવો વખ થઈ ગયો હોય એવો એને અનુભવ થાય. કહે છે કે એ રજકણનો સ્વાદ જણાય છે, એ કડવાપણાના સ્વાદનું જ્ઞાનમાં પ્રતિબિંબ આવે છે. જ્ઞાન કદી કડવું થઈ શકતું નથી, કેમ કે એ તો કુદગળની રસગુણની પર્યાય છે. ચૈતન્યમાં તો રસગુણ છે નહીં, જે ગુણ જ નથી એની પર્યાય ક્યાંથી થાય. જેમ ઉષ્ણ શીત છે એ સ્પર્શ ગુણની જળની પર્યાય છે, શીત સ્પર્શ ઉષ્ણ સ્પર્શ થાય છે. હવે ચૈતન્યમાં તો સ્પર્શ નામનો ગુણ નથી, અરૂપમ મગન્ધમ સ્પર્શમ છે ને ગાથા, આ સમયસારની ગાથા છે, અલિંગ્રહણની, એમાં અરૂપ અને અસ્પર્શની એ તો વાત લીધી છે. તો મને ઠંડુ લાગે છે, મને ગરમી લાગે છે, ભાઈ તને જણાય છે. એ જણાય છે એમાંથી એકલા જ્ઞાનને ક્યારે જુદું પડાય છે, જ્ઞેયથી એકલું જ્ઞાન જુદું ક્યારે પડાય છે, કે જ્યારે જ્ઞાનમાં માત્ર જ્ઞાન વેદનનું ગ્રહણ થાય છે ત્યારે. ત્યારે જ્ઞાન ત્યારે પણ જ્ઞાન જણાય છે અને તે પણ વેદનથી ગ્રહણ કરવામાં આવે તો. જ્ઞેય સન્મુક્તામાં કદી જણાશે નહીં. આમ છે વેદન પ્રયોજનભૂત છે એટલે શું છે કે અનુભવ પદ્ધતિથી આ અહીંયા અનુભવ કરવો હોવાથી અનુભવ પદ્ધતિથી પ્રવેશ કરવો જોઈએ ને, એમ એટલા માટે એ પડખું લેવામાં આવે છે. અસંખ્ય પ્રદેશમાં થાય એટલે શું? શરીરને સોજો ચડે અને દુબળો હોય ને જરા સરખો દેખાય એટલે શું? ઠીક છે, ચાલો, આ ગમે છે આપણને, આવો દેખાવ ગમે છે, એમ રખાય કઈ? એ શરીરની જ અવસ્થા છે, એની ક્યાં ના છે. પણ શરીરની રોગિષ્ટ અવસ્થા છે એ શરીરના સ્વભાવરૂપ નથી, એમ છે. એમ રાગ છે આત્માની અવસ્થા હોવા છતાં એ રોગિષ્ટ અવસ્થા છે, સ્વભાવભૂત નથી. તેથી તેનો સ્વભાવ પ્રતિકાર કરે છે. સ્વભાવ કાયમ વિભાવનો રોગનો પ્રતિકાર કરે છે, એ એનો સ્વભાવ છે. પ્રતિકાર કરવો એનો, એને પ્રતિકાર કરાવવો ન પડે, એ પ્રતિકાર કરે એનો સ્વભાવ છે. એને રેઝિસ્ટન્સ પાવર કહે છે, એમ છે. મારી અવસ્થા છે એટલે હું કઈ રાખવી એમ થોડું હોય. અરે પણ સારી લાગે છે. અરે સારી લાગે તો એ ન રખાય, કેમ કે રોગ છે, તે રોગ છે, એમ છે. રસ તો અવસ્થા છે, તો ગુણની અવસ્થા હોય ને, જેનામાં જે ગુણ હોય તેનામાં તે ગુણની અવસ્થા ક્યાંથી થાય? આ જળ છે એનામાં ચૈતન્ય ગુણ નથી. આ રેકોર્ડ બોલે છે, એમાં ચૈતન્ય ગુણ નથી. અવાજ થાય બરાબર, જેવો અવાજ કાઢ્યો નીકળ્યો હોય એવો જ અવાજ થાય. ચૈતન્યના નિમિત્તે જેવો અવાજ નીકળ્યો હોય એવો જ અવાજ એમાં આમ બરાબર પકડાનો છે, એવો જ અવાજ વાગે તો પણ એમાં ચૈતન્ય પણ ઉપજાવી શકાય નહીં. કેમ કે ચૈતન્ય ગુણ નથી તો ચૈતન્યની પર્યાય ન થઈ શકે. એમ જળનો ગુણ નથી, રૂપ રસ ગંધ સ્પર્શ વર્ણ જે રૂપ જે જળનો ગુણ છે એ ચેતનમાં નથી, તો ચેતનમાં એની અવસ્થા ક્યાંથી થાય? એની અવસ્થા ન હોય શકે. માટે એને ભ્રમ થાય છે કે મને ઠંડુ લાગ્યું, મને ગરમું, પછી એ લાગ્યું એમ થાય, એમાંથી સારું નરસું ઉપજાવીને રહીએ નહીં. જ્યારે એને એમ લાગે કે મને આ લાગ્યું, પછી એમાં એ ઠીક ઠીક કર્યા વિના રહી શકે નહીં, એને રોકી ન શકાય. અને એ જ દુઃખભાવ છે, બીજો કોઈ દુઃખભાવ નથી, પણ એ જ દુઃખભાવ છે. દુઃખભાવ લાગતો નથી કેમ કે એને ભેદ જ્ઞાન નો પ્રયાસ કરતો નથી. માટે દુઃખભાવ ક્યારે લાગે છે એ વિચારીએ. હવે થોડું વિષયાંતર છે. દુઃખભાવ ક્યારે લાગે? કે જ્યારે જીવ ભેદ જ્ઞાનના પ્રયાસમાં પ્રયોગમાં પોતે આરંભ કરે ત્યારે આરંભે લાગે છે. પ્રારંભે જ એ વાત એને લાગે છે. જ્યાં સુધી એ ન કરે ત્યાં સુધી, કેમ કે એમાં શું છે, ભેદ જ્ઞાનના પ્રયાસમાં અનુભવનું પડખું મુખ્ય છે ને, તો શું અનુભવાય છે એનું અવલોકન પહેલા આવે છે. એ અવલોકન કરવા જ્યારે ઉપયોગ નિવૃત્ત થઈને સૂક્ષ્મ થઈને અવલોકનની પદ્ધતિમાં આવે છે ત્યારે એને શું થાય છે એની ખબર પડે છે. ત્યાં સુધી તો શું થાય છે એની ખબર પડતી નથી, અને એની અવસ્થામાં શું થાય છે એનું ભાન પડતું નથી. આ પરિસ્થિતિ છે, નથી જણાતું એનું કારણ છે. કેમ કે ત્યારે એને જ્ઞાન ને રાગ જુદા જુદા અનુભવના પડખેથી જોવાનો પ્રથમ શરૂઆતમાં પ્રયાસ થાય છે. અવલોકન અવલોકનના કાળમાં ત્યારે જ્ઞાનમાં શું શું છે અને રાગાદિમાં શું શું છે એના પડખા ચોખ્ખા થાય. તો રાગાદિમાં મલિનતા છે, અપવિત્રતા છે, દુઃખભાવ છે, વિપર્યાસ, આ જ્ઞાનાદિ ભાવથી વિપર્યાસપણું છે, એ બધું એના જેટલા પડખા છે એ બધા વિભાવના જાણવા મળે છે. શાસ્ત્રથી જાણે તે જાણ્યું નથી, એના ભાવને અવલોકીને ઓળખે, એના ભાવને ઓળખે ત્યારે એને જાણ્યું એમ કહેવામાં આવે છે. ત્યાં સુધી જાણવાની વાત બધી વાત છે, એમાં જાણવાનું જ્ઞાન છે, પદ્ધતિ જ આ છે. સમજવાની પણ આ પદ્ધતિ છે કે પોતાના અનુભવને અવલોકીને સમજે, પછી અવલોકનના વિષયમાં આગળ વધતા અનુભવમાં આવી શકે. એમને એમ અવલોકન વગર સીધા કથન પદ્ધતિથી, પઠન પદ્ધતિથી, રટણ પદ્ધતિથી, માત્ર ચિંતન પદ્ધતિથી, વિચાર પદ્ધતિથી સમજે, એ સમજણની સાચી પદ્ધતિ નથી. એમ છે, આ સમજણની પદ્ધતિનો વિચાર કરીએ તો આ પદ્ધતિ છે, અને પ્રાય જોવામાં આવતી નથી. વાંચી જાય, વિચારી જાય, ગમે એટલી એની પછી તર્ક વિતર્ક લડાવીને ચર્ચા પણ કરી જાય, અને એમ એને બધું ન્યાયથી તર્કથી ચોખ્ખું લાગે કે હવે બરાબર ચોખ્ખું સમજાણું. અહીંયા ચોકડી મૂકે છે કે તને સમજાણું નથી, જા. ઠીક, બરાબર શાસ્ત્રને અનુકૂળ હજી સમજણ બેઠી હોય ત્યાં એને એમ કે તને સમજાણું નથી, બોલ કેટલા માર્ક આપવા કે ચોકડી મૂકવાના, દાખલો ખોટો છે. ઠીક, પણ આ જવાબ સાચો છે ને, કે જવાબ સાચો છે પણ રીત ખોટી છે માટે દાખલો ખોટો. અમારે એવું થયું સ્ટાન્ડર્ડ ફોર્થમાં, એલજીબ્રાનો એલજીબ્રા શરૂ થાય, અમારે ફોર્થથી શરૂ થાય. માસ્તરને છેતરો છો એ તો બહુ બોલતા, મા બાપને નહીં છેતરતા એની શું ખાતરી, બહુ બોલે, બહુ કડક હતા. એટલે રીત ખોટી હોય ને જવાબ સાચો હોય તો માર્ક મળે નહીં. શું કહે છે કે કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે તેમ દર્શાવ્યું છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે એટલે જાણન ક્રિયામાં સ્વભાવ જે કારણ છે એનું જ્ઞાન થાય છે, એમ કેવું છે ત્યાં તેમ બતાવવું છે. જાણન ક્રિયામાં સ્વભાવનું જ્ઞાન થાય છે એટલી એવી દ્રષ્ટિકોણથી ત્યાં એને ક્રિયાને આધાર કર્યો છે, કેમ કે કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. કાર્યના આધારે કારણનું જ્ઞાન થતું હોવાથી કાર્યરૂપ ક્રિયાને આધાર કર્યો અને આને આધેય કર્યો, જેને આધારે જ્ઞાન થયું એને આધેય કર્યું. એટલે એને એ સ્વભાવને ત્યાંથી ગ્રહણ કરવો પડે છે, જે પ્રગટ સ્વભાવ છે, જે જ્ઞાનના ઉપયોગમાં, જ્ઞાનના વ્યાપારમાં, જ્ઞાનના પ્રગટ પર્યાયમાં સ્વભાવ અંશ વ્યાપેલો છે, વ્યાપેલો છે. બસ ત્રિકાળી સામાન્યમાં પણ એવો જ સ્વભાવ વ્યાપેલો છે એમ એને પ્રગટ જ્ઞાન થાય છે, પ્રગટનું જ્ઞાન થાય છે. એને અંદર અંદર ઊંડે 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 કોઈ એવી શક્તિ રહી ગઈ છે એમ એમ જ્ઞાનને લંબાવવાની જરૂર છે, આવી પ્રગટ શક્તિ છે એમ એને જ્ઞાન થવું. આખા આત્માનું જ્ઞાન ત્યાંથી થાય છે, એક લક્ષણથી અનંત શક્તિ સંપન્ન આખા અખંડ પરિપૂર્ણ જ્ઞાયક સ્વભાવનું જ્ઞાન ત્યાંથી થાય છે, એવું શ્રુત જ્ઞાનનું સામર્થ્ય છે ત્યાં. તેમ અહીં પણ એમ કહ્યું કે સ્વાનુભૂતિથી વસ્તુ પ્રકાશે છે એમ. સમયસાર કળશ પહેલા કળશમાં એમ કહ્યું કે સ્વાનુભૂતિથી વસ્તુ પ્રકાશે છે, એટલે કે એનો અર્થ એટલો કરવો કે અનુભૂતિની પર્યાયમાં ધ્રુવ વસ્તુ જણાય છે. વસ્તુ ધ્રુવ ધ્રુવ તરીકે જ રહે છે, તે કઈ પર્યાય રૂપે થતી નથી, પણ એનું પૂરું સામર્થ્ય અનુભૂતિની પર્યાયમાં આવે છે. એમ કહેવાય છે કે જે ત્રિકાળી સિદ્ધ પદ છે એનો પોતા સ્વરૂપે અનુભવ થાય છે. જે સિદ્ધ પદ સ્વરૂપ આત્મા છે, જેમાં કેવળ જ્ઞાનાદિ સ્વભાવ છે, એનો પોતા સ્વરૂપે ત્યાં અનુભવ થાય છે, પોતા રૂપ અનુભવ થાય છે. આ આત્મા એમ ભિન્ન ભિન્ન એને જુદો રાખીને અનુભવ થતો નથી, ભલે અનુભવ પર્યાયમાં થતો હોય એવો અભેદ ભાવ સૂચવવા માટે સ્વાનુભૂતિથી વસ્તુ પ્રકાશે છે એમ કહેવામાં આવે છે. પરંતુ અનુભૂતિની પર્યાયની દ્રષ્ટિ કરવાથી ધ્રુવ વસ્તુ પ્રકાશે છે એમ અહીં કહેવું નથી, પણ તે જ્ઞાનની ક્રિયા અથવા અનુભવની ક્રિયા એનો આશ્રય કરાય, એની દ્રષ્ટિ કરાય અને વસ્તુ પ્રકાશે છે એમ લેવું નથી. પર્યાય માત્રનું અવધારણ કરવું નહીં એમ કહેવું છે, એની દ્રષ્ટિ નથી કરાવતા. અનુભૂતિની પર્યાયની દ્રષ્ટિ અહીંયા કરાવી નથી. નિર્મળ પર્યાય પોતે વસ્તુનો આશ્રય કરે છે. નિર્મળ પર્યાયનો આશ્રય કરનાર કોણ? પણ નિર્મળ પર્યાયનો આશ્રય કરનાર કોણ? જો એમ કહો કે નિર્મળ પર્યાયનો આશ્રય કરનાર નિર્મળ પર્યાય, તો પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ. કેમ કે પર્યાયમાં હું પણ, માત્ર પર્યાયમાં હું પણ થયું. પણ પર્યાય નિર્મળ ત્યારે જ થાય છે, તો થાય છે કે જ્યારે તે વસ્તુનો આશ્રય કરે ત્યારે એમ છે. એ પહેલા પર્યાય નિર્મળ થતી જ નથી પછી કેમ કહેવાય? હોય તો કહેવાય ને, ન હોય તો કેમ કહેવાય?
બરોબર.
રાગ ઉપજે છે. પર્યાય એક અંશ છે, એક ભેદ છે વસ્તુનો, અને તેના આશ્રયે, ભેદના લક્ષ્ય, ભેદના આશ્રયે રાગ ઉપજે છે. આવું એક વસ્તુનું વિજ્ઞાન છે કે જીવને રાગ ઉપજવાના કેટલા કારણો વૈજ્ઞાનિક રીતે જો તપાસવામાં આવે તો, જો એ પરપદાર્થનો આશ્રય કરે તો રાગ ઉપજે, જો એ પોતાના ને પોતામાં રહેલા ભેદોનો આશ્રય કરે તો પણ રાગ ઉપજે, અને પોતાના વિકારનો આશ્રય કરે તો પણ રાગ ઉપજે અથવા વિભાવ ઉપજે, વિકાર ઉપજે. આ ત્રણ કારણો છે. તેથી એ ત્રણ માંથી કોઈનો આશ્રય કરાયો નથી. આ તો હજી વિચલિત ચંચળ ક્ષણિક અંશ છે કે જે ઉત્પાદ વ્યય રૂપ છે, ઉત્પાદ વ્યય રૂપ છે. જેમ લોલો કામ થયા કરે ઘડિયાળનો, એના ઉપર તો સ્થિરતા આવે જ કેદી નજર નહીં. પણ જે ધ્રુવ ગુણો છે પણ ભેદરૂપ છે, એનો પણ આશ્રય છોડાવ્યો છે, એનો આશ્રય નથી કરાવ્યો. જે દ્રવ સામાન્યમાં રહેલા જે દ્રવ વિશેષો અંતર્ગર્ભિત છે, દ્રવ સામાન્યમાં જે ગુણો અંતર્ગર્ભિત છે એનો પણ ભેદપણે આશ્રય કરવાનો નિષેધ કરેલો છે, એનો પણ આશ્રય કરાવ્યો નથી એમ છે. કેમ કે તે રાગનું કારણ થાય છે. નિર્મળ પર્યાય વસ્તુનો આશ્રય કરે છે ત્યારે તે નિર્મળ પર્યાયમાં વસ્તુ જણાય છે. જણાય છે એમ કહેવાય છે ક્યારેક પોતા રૂપે એનો ભાવ હોવાથી, આ હું છું એવો ભાવ હોવાથી પોતા રૂપે અનુભવાય છે એમ પણ કહેવામાં આવે છે. વસ્તુ વેદાય છે એમ પણ કહેવામાં આવે છે. ભેદથી કહીએ તો પર્યાય વેદાય છે, વસ્તુ વેદાતી નથી. અભેદથી કહીએ તો વસ્તુ વેદાય છે એમ કહેવામાં, સમજીને કહેવામાં દોષ નથી, કથનનો દોષ નથી. સમજણ સ્પષ્ટ સુખી સાચી હોવી જોઈએ. જાણનારી પર્યાય હોવાથી પર્યાય દ્વારા દ્રવ પ્રકાશે છે તેમ કહ્યું છે. જાણનારી પર્યાય, અનુભવ કરનારી પર્યાય દ્રવ્યાકાર થતી હોવાથી, દ્રવ સદ્રશ થતી હોવાથી તે વસ્તુ પર્યાય દ્વારા પ્રકાશે છે એમ કહેવામાં આવે છે. અને વસ્તુની એક સત્તાની અપેક્ષાએ વસ્તુ પોતે પરિણમતી હોવાથી, અને જેવું મૂળ સ્વરૂપ છે તેવું પરિણમન થતું હોવાથી વસ્તુ પ્રકાશે છે એમ કહેવામાં આવે છે. એક બીજ છે, એક બીજ વાયુ, એમાંથી વૃક્ષ થયું. તો વૃક્ષ થયું એમાં થડ, ડાળી, પાંદડા, ફૂલ અને ફળ, આટલા જે અવયવ થયા એ બીજ રૂપે નથી, પણ એ ફળમાં જે પાછા બીજ થયા તે બીજ જેવો બીજ રહ્યું છે એવા છે. શું થયો? એ એમ સૂચિત કરે છે કે બીજમાં તે શક્તિ છે કે જેમાંથી આ બધું થાય. સદ્રશ અને વિદ્રશ બે પ્રકાર થયા એમાંથી. બીજમાંથી શું થયું? બીજથી વિદ્રશ અવયવો થયા અને બીજ સદ્રશ બીજ થયા એમ થયું ને. એમ અહીંયા જે વસ્તુ છે એ વસ્તુમાં સદ્રશ અને વિદ્રશ એવા બે ભાવ થાય છે. તો જે સ્વભાવરૂપ છે તે સદ્રશ ભાવ છે અને વિભાવરૂપ છે તે વિદ્રશ ભાવ છે. બે એના અવયવ હોવા છતાં એ વિદ્રશ ભાવ છે. જે સદ્રશ ભાવ છે એમ થવાનો વસ્તુનો સ્વભાવ છે, બીજભૂત સ્વભાવ છે, મૂળભૂત સ્વભાવ છે, એ જેવું વસ્તુનું સ્વરૂપ છે એવા સદ્રશ એના ભાવ થાય એવો એનો સ્વભાવ છે. વિદ્રશ થવાનો એનો સ્વભાવ નથી, એને તેથી એને યોગ્યતા ગણવામાં આવે છે. પર્યાય હોવાથી પર્યાય દ્વારા દ્રવ પ્રકાશે છે, હીરાના પ્રકાશ દ્વારા હીરો પ્રકાશે છે, એ અન્યાય પર્યાય દ્વારા દ્રવ પ્રકાશે છે, શુદ્ધ પર્યાય દ્વારા દ્રવ પ્રકાશે છે તેમ કહ્યું છે. સ્વાનુભૂત્યા ચકાસતે એનો અર્થ છે કે સ્વાનુભૂતિથી તે પ્રકાશમાન થાય છે.